રોમનોને પાઉલ પ્રેરિતનો પત્ર અધ્યાય 8. તેથી જેવો ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કોઈ શિક્ષા નથી, કેમ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે. કેમ કે મનુષ્ય દેહના લીધે નિયમશાસ્ત્ર નિર્બળ હતું, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી મનુષ્ય દેહની સમાનતામાં અને પાપના અર્પણ તરીકે મોકલીને તેમના મનુષ્ય દેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી, કે જેથી આપણામાં એટલે દેહ પ્રમાણે નહીં પણ આત્મા પ્રમાણે ચાલનારામાં નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય. કેમ કે જેવો દૈહિક છે તેવો દૈહિક અને જેવો આત્મિક છે તેવો આત્માની બાબતો ઉપર મન લગાડે છે. દૈહિક મન મરણ છે, પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે, કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વેર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી, અને જેવો દૈહિક છે તેવો ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. અને જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે શરીર તો મૃત છે, પણ ન્યાયપણાને લીધે આત્મા જીવે છે. જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા તેમનો આત્મા જો તમારામાં વસે છે તો જેણે ખ્રિસ્ત ઈસુને મરણમાંથી સજીવન કર્યા તેવો તમારામાં વસનાર પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. તેથી ભાઈઓ, આપણે ઋણી છીએ પણ દેહ પ્રમાણે જીવવાને દેહના ઋણી નથી, કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ, પણ જો તમે આત્માથી શરીરના કામોને મારી નાખો તો જીવશો. કેમ કે જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે તેટલા ઈશ્વરના દીકરા છે. કેમ કે ફરીથી ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્ર તરીકેનો આત્મા મળ્યો છે, જેને લીધે આપણે પિતા આબ્બા એવી હાંક મારીએ છીએ. પવિત્ર આત્મા પોતે પણ આત્માની સાથે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરના સંતાનો છીએ. જો સંતાનો છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ. અને ખ્રિસ્તની સાથે મહિમા પામવાને માટે જો આપણે ખરેખર તેની સાથે દુઃખ સહન કરીએ તો ખ્રિસ્તની સાથે સહવારસ પણ છીએ. કેમ કે હું માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વર્તમાન સમયના દુઃખો સરખાવવા યોગ્ય નથી, કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરના દીકરાઓના પ્રગટ થવાની રાહ જોયા કરે છે. કારણ કે સૃષ્ટિ પોતાની ઈચ્છાથી નહીં પણ સ્વાધીન કરનારની ઈચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ, અને તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરના દીકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિશાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે, અને તે એકલી નહીં પણ આપણે જેઓને આત્માનું પ્રથમ ફળ મળ્યું છે તે આપણે પોતે પણ દત્તક પુત્ર તરીકેની એટલે આપણા શરીરના ઉદ્ધારની રાહ જોતા પોતાના મનમાં નિશાસા નાખીએ છીએ. કેમ કે આપણે આશાથી ઉદ્ધાર પામ્યા છીએ, પણ જે આશા દ્રશ્ય હોય તે આશા નથી. કેમ કે કોઈ મનુષ્ય પોતે જે જુએ છે તેની આશા કેવી રીતે કરે, પણ જે આપણે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ. તે જ પ્રમાણે આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે, કેમ કે યથાયોગ્ય રીતે શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણા માટે મધ્યસ્થી કરે છે, અને અંતઃકરણ તપાસનાર જાણે છે કે આત્માની ઈચ્છા શી છે, કેમ કે તે સંતોને માટે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. આપણે જાણીએ છીએ કે જેવો ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેવો તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે તેઓને એકંદરે સગડું હિતકારક નીવડે છે, કેમ કે જેઓને તેઓ અગાઉથી ઓળખતા હતા તેઓના વિશે તેમણે પહેલેથી નક્કી પણ કર્યું હતું કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણા ભાઈઓમાં જયષ્ઠ થાય. વળી જેઓને તેમણે અગાઉથી ઠરાવ્યા તેઓને તેમણે તેડ્યા, જેઓને તેમણે તેડ્યા તેઓને તેમણે ન્યાયી ઠરાવ્યા, અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યા તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા. ત્યારે એ વાતો વિશે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના તો આપણી વિરુદ્ધ કોણ? જેમણે પોતાના જ દીકરાને આપણા સર્વને માટે સોંપી દીધો તેવો કૃપા કરીને આપણને તેમની સાથે બધુંએ કેમ નહીં આપશે? ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે, તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુમાંથી સજીવન થયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થી પણ કરે છે. ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ કે વેદના કે સતાવણી કે દુકાળ કે નિવસ્ત્રતા કે જોખમ કે તલવાર? જેમ લખ્યું છે કે તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાના ઘેટાના જેવા અમે ગણાયેલા છીએ, તો પણ જેમણે આપણને પ્રેમ કર્યો તેના દ્વારા આપણે એ બધા સંબંધી વિશેષ જય પામીએ છીએ. કેમ કે મને ખાતરી છે કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ, ઊંચાણ, ઊંડાણ કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહીં.